તારીખ 2/12/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 333, 334 અને 335 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 96.
અંબારામજી કડેની કોઈ વિદ્વાનના પુસ્તક સંબંધમાં સિદ્ધાંત જ્ઞાન વિશે કેટલીક વાતો વિઘટતી, એટલે કે યથાર્થ નથી લાગતી, વિઘટતી લાગે છે એટલે યથાર્થ નથી લાગતી. તથાપિ લખનાર પુરુષની દશા ઠીક છે, માર્ગાનુસારી જેવી છે, એટલે કોઈ પ્રાસંગિક વાતની નીચે પોતાના વિશે થોડી વાત લખી છે કે જેને સૈદ્ધાંતિક અથવા યથાર્થ જ્ઞાન અમે માન્યું છે તે અતિ અતિ સૂક્ષ્મ છે. માર્ગાનુસાર એટલે માર્ગને અનુસરવા માટેની જેની યોગ્યતા કંઈક ઠીક છે, અન્ય મતમાં હોવા છતાં અથવા કોઈ પણ મતમાં હોવા છતાં, આત્મા તો કોઈ આત્મા છે, એની એકંદર યોગ્યતાનો સરવાળો મારે છે, એ જીવને માર્ગે ચડવા માટેની યોગ્યતા સારી છે. કેટલાક પ્રતિબંધક કારણ શ્રદ્ધાન અને અભિપ્રાયના છૂટી જાય તો તરત માર્ગ પકડી લે એવી પણ કેટલીક યોગ્યતા છે. વિષય વિશાળ પણ છે અને સૂક્ષ્મ પણ છે, કેમ કે મિથ્યાત્વના અસંખ્ય ભેદ, અસંખ્ય ભેદમાં કોઈને કોઈ પ્રકારના ભેદમાં કોઈને કોઈ આત્મા હોય છે સંસારમાં. એમ છતાં બીજી કોઈ પાસે એવી યોગ્યતા હોય છે કે જેને લઈને એ અભિપ્રાય છૂટે કે તરત જ આ યોગ્યતાને કારણે માર્ગ પકડી લે, અથવા બીજી રીતે વિચારીએ તો એક જ જીવને વિશે પરસ્પર વિરુદ્ધ બે પ્રકારની યોગ્યતાનું મિશ્રણ હોય છે, કેટલોક વિપર્યાસ હોય છે અને કેટલીક વાત એને પરમાર્થને બેસતી હોય છે તો કેટલીક નથી બેસતી હોય. આવો એક જીવને વિશે મિશ્ર ભાવરૂપ વિપર્યાસ હોય છે, પછી જૈન મતમાં હોય તો હોય, અન્ય મતમાં હોય તો પણ હોય. ત્યાં આ એક સમ્યક જ્ઞાનનો અતિશય છે કે જ્ઞાની કોઈ એવા પાત્રતાવાળા જીવને, માર્ગાનુસારીવાળા જીવને માપી શકે છે એમના સમ્યક જ્ઞાનથી. બે પ્રકારના વિરોધાભાસી પરિણામ હોવા છતાં યોગ્યતામાં કઈ બાજુનું પરિણામ વધારે ઠીક છે એનું માપ એ જ્ઞાનમાં આવે છે. એ એક વિશેષતા છે સમ્ય જ્ઞાન, એના ઉપરથી એ કહી શકે છે કે આ જીવ માર્ગાનુસારી છે, આ જીવ આવો છે, આ જીવ પાત્ર છે, આ જીવ અભિન્ન પાત્ર છે, આ જીવ વર્તમાન પાત્ર છે, અનેક પ્રકારે. હા, ગ્રહિતમાં હોય તો તે નીકળતા વાર ન લાગે. ગૌતમ ગણધરનો વિષય લઈ લઈએ, ગૌતમ સ્વામી અન્ય મતના ગુરુ હતા, કેટલું દ્રઢ હોય મિથ્યાત્વ, કેટલું તીવ્ર હોય, છતાં યોગ્યતા એવી હતી કે છૂટતા વાર ન લાગે, અને છૂટતા વાર ન લાગે તો ઝપટ કરતા વાર ન લાગે. એ બધું માપ સાતિશય જ્ઞાનની અંદર આવે છે. એમ આત્મ અંબારામજી કોઈ અન્ય મત માને છે, નામ ઉપરથી એમ લાગે છે કે કોઈ અન્ય મત માને છે. હોય છે તો આ કબીર છે, અખો ભગત છે, નરસિંહ મહેતા છે, એ બધાને માર્ગ અનુસાર કયા છે, બધા અન્ય મતમાં જતા. એટલે અન્ય મતે તો ઠીક વાત છે, એનું એટલું મહત્વ નથી ત્યાં, એની બીજી યોગ્યતાનું ત્યાં મહત્વ છે, અન્ય મતનું મહત્વ નથી. બાહ્ય દ્રષ્ટિથી અથવા મતવાદી જીવ છે એ મતનું મહત્વ વધારે આંકે છે કે આ તો અન્ય મતમાં છે, આ તો ગ્રહિત મુખ્યાત્મા છે. એવું શિશ્રુ મૂલ્યાંકન જ્ઞાનીના જ્ઞાનનું નથી હોતું. હા, જૈન મત હોય, અરે દ્રવ્યલિંગી હોય ને આનંદ સંસારી હોય. શું દિગંબર જૈન સાધુ દ્રવ્યલિંગી પંચ મહાવ્રત સમિતિ ગુપ્તિ પંચેન્દ્રિયના વિષયો છોડી દીધા હોય, આનંદ સંસારી હોય, અભવી હોય. શું અગિયાર અંગને નવ પૂર્વનો પાઠી હોય અને પંચમહાવ્રતને 28 નો પાલન કરનાર હોય અને છતાં અભવ્ય હોય અને આનંદ સંસારી હોય, એમ એમ માપ ના નીકળે, જૈન મતથી માપ ના નીકળે. એવો વિશાળ વિષય છે અને સૂક્ષ્મ વિષય છે. એટલે એમાં જ્ઞાનીઓના જ્ઞાનને સંમત કરવા સિવાય બીજાને બીજો અધિકાર નથી, કે અહીંયા જ્ઞાનીની ભૂલ છે એ અધિકાર અજ્ઞાનીને નથી, બીજાને નથી. ના, એને સમ્યક થવાની યોગ્યતા જ નથી. એવું છે, એ કોઈ જીવની જ યોગ્યતા છે. ગુનો તો શું, એ પોતે અપરાધ જ કરે છે, એ અપરાધ છોડતો જ નથી ને છોડવાની એને એની ઈચ્છા જ નથી. ના જ પાડી દઈએ કે નહીં, એ તો મારે કરવું જ છે એમ જ કહીએ. વસ્તુનું સ્વરૂપ છે, એ તો વસ્તુનું સ્વરૂપ છે. જૈન દર્શન વસ્તુનું સ્વરૂપ છે, એ કોઈ સંપ્રદાય નથી, એ કોઈ વાડો નથી, એ કોઈ મતનો કોઈ કોઈ અમુક ગ્રુપનો એ કોઈ અધિકારી છે, એવો કોઈ વિષય નથી. નાત જાતનો કોઈ વિષય નથી, સમાજનો કોઈ વિષય નથી. કેટલાક વિવાદાસ્પદ બનાવો બન્યા ત્યારે આ દિગંબર સમાજની અંદર લોકો શું કહે છે, ભાઈ અમારે સમાજમાં રહેવું હોય ને એટલે પછી અમુક રીતે ચાલવું પડે. એ એ ધર્મ નથી, એ ધર્મને અને સમાજને કોઈ લેવા દેવા નથી. સામાજિક વિષય જુદો છે, ધાર્મિક વિષય જુદો છે. સામાજિક વિષય અને ધાર્મિક વિષયને જો એકમિક કરવામાં આવે તો રાજકારણ અનિવાર્યપણે એમાં ઉત્પન્ન થાય, એનો પ્રવેશ થાય અને તમામ અનિષ્ટ ઊભું થાય, એમાંથી સમસ્ત અનિષ્ટ એમાંથી ઊભું થાય. એટલે એ બંનેને જુદી જુદી રીતે જ વિચારવું યોગ્ય છે. શું કહે છે, જેને સૈદ્ધાંતિક અથવા યથાર્થ જ્ઞાન અમે માન્યું છે કે જેની અંદર વસ્તુના સ્વરૂપ નું બંધારણીય જ્ઞાન અથવા દ્રવગુણ પર્યાય અને એના ધર્મોનું જ્ઞાન અને આત્મહિત થાય તેના ફળ સ્વરૂપે આત્મહિત થાય એવું જે યથાર્થ જ્ઞાન તે તો ઘણું સૂક્ષ્મ છે. જેને અમે માન્યું છે એ તો ઘણું સૂક્ષ્મ છે એમ કહે છે. કેમ કે એમાં ન તો સૈદ્ધાંતિક વિપર્યાસ હોય છે, ન તો એમાં કોઈ કાર્ય પદ્ધતિનો આધ્યાત્મિક વિપર્યાસ હોય છે. અધ્યાત્મ અને દ્રવ્યાનુયોગ બંનેનું યથાર્થપણું થતાં જે સ્વરૂપાનુભવ અથવા અંતર્મુખ દશા ઉત્પન્ન થાય એ વિષય ઘણો સૂક્ષ્મ છે, અતિ અતિ સૂક્ષ્મ છે, એ વિષય ઘણો સૂક્ષ્મ છે. આગળ બહુ આગળ લખી ગયા, 20મા વર્ષમાં લગભગ મનસુખરામ સૂર્યરામના પત્રો લેખા છે એમાં. કે કેટલીક વાતો તમને વિચારવા માટે અહીંયા લખું છું. બાકી જે ખરેખર વાત સાચી છે, પરમ સત્ય વાત છે, એની પ્રયોજના જ્ઞાનીઓના હૃદયને વિશે રહેલી છે, એટલી એક ટુકડો મૂકી દીધો છે. હવે એની પ્રયોજના એટલે શું કે એ પ્રકારની જે કાર્ય પદ્ધતિ છે એ તો એટલી સૂક્ષ્મ છે, એ ઘણી સૂક્ષ્મ છે કે એ તમને લખાણમાં કેવી રીતે બતાવી. પણ તે થાય તેવું જ્ઞાન છે, ભલે એ ઘણું સૂક્ષ્મ છે તો પણ તે જ્ઞાન અશક્ય નથી, તે જ્ઞાન સંભવિત છે, શક્ય છે, થાય તેવું છે. વિશેષ હવે પછી એ વિષયમાં કોઈ વાર હવે પછી વિશેષ વાત કરશું. ચિત્તે કહ્યું કર્યું નથી માટે આજે વિશેષ લખાયું નથી તે ક્ષમા કરશો. કેટલા ભિન્ન પડ્યા છે મનના પરિણામથી, કેટલા ભિન્ન છે કે મન સ્વતંત્ર રીતે ચાલે છે અને અહીંયા લખવામાં ઉપયોગ હોવા છતાં હવે એ ઉપયોગ ઉદાસીનતાને ભજે છે, હવે એ લખવાનો રસ ઉડી ગયો છે એટલે ક્ષમા કરજો. પત્ર હવે વધારે લંબાવતો નથી, છોડી દીધું લખવું. પરમ પ્રેમ ભાવથી નમસ્કાર પહોંચે એમ કરીને પોતાની લાગણી પણ પ્રદર્શિત કરી છે. કાલે થોડું બાકી નીકળ્યું છે. 334 નો પત્ર પણ સૌભાગ્ય ભાગ્ય ઉપર છે. હૃદયરૂપ શ્રી સૌભાગ્ય પ્રત્યે આત્મીયતા કેટલી છે ઉપર ભાગવણ સુ 4 નો પત્ર છે, એમાં પરમ પ્રેમ ભાવથી નમસ્કાર કર્યા છે. તો ફાગણ સુદ 10મા પત્રમાં એટલે બુધવારનો પત્ર છે. હૃદયરૂપ શ્રી સૌભાગ્ય પ્રત્યે પોતાના હૃદયના સ્થાને રાખ્યા છે. ભક્તિપૂર્વક નમસ્કાર પહોંચે બહુમાન કરે છે, ભક્તિપૂર્વક નમસ્કાર પહોંચે. હવે પછી લખીશું એમ લખીને ઘણી વાર લખવાનું બન્યું નથી તે ક્ષમા કરવા યોગ્ય છે. પોતાને પહેલી વાત કરી નાખી કે હવે પછી લખશું, અમુક વાત હવે પછી લખશું, એમ ઘણી વાર તમને લખ્યું છે છતાં જે લખવું છે એ લખવાનું બન્યું નથી તે માટે ક્ષમા માંગીએ છીએ. કારણ કે ચિત્ત સ્થિતિ ઘણું કરીને વિદેહી જેવી વર્તે છે એટલે કાર્યને વિશે અવ્યવસ્થા થઈ જાય છે. 24મા વર્ષમાં સમ્યક દર્શન થયું છે, 25મા વર્ષમાં કેટલું બધું જોર છે, માર્ગની અંદર આગળ વધવાનું કેટલું બધું જોર છે એ આ પત્ર એનો બહુ સારો એવો પુરાવો છે. ઘણી વાતો લખી છે આ પત્રની અંદર કે ચિત્ત સ્થિતિ ઘણું કરીને વિદેહી જેવી વર્તે છે એટલે અમારું ચિત્ત શરીરની સાવધાનીમાં લાગેલું રહેતું નથી, શરીર પ્રત્યેની ઘણી ઉપેક્ષા વર્તે છે એટલે કહેવાની જરૂર નથી કે શરીર સિવાયના બીજા કાર્યો છે એની કેટલી ઉપેક્ષા વર્તે છે, એ બતાવવાની જરૂર નથી. એ કહી દીધું કે કાર્યને વિશે અવ્યવસ્થા થઈ જાય છે, કોઈ પણ કામની અંદર વ્યવસ્થા ન જળવાય એવી રીતે ઉપયોગ છે એ ઘટી જાય છે, છૂટી જાય છે અને ચિત્ત ધાર્યું કામ કરતું નથી, વિદેહી જેવી સ્થિતિ વર્તે છે. માપ કાઢવું સામાન્ય માણસને મુશ્કેલ પડે એવો વિષય છે, કેમ કે મિથ્યાત્વ અવસ્થામાં દેહાત્મ બુદ્ધિ હોવાને લીધે જીવની પરિણતિ શરીરની સાથે વળગેલી જ રહે છે. દેહ તે હું એવી જે પરિણતિ છે એ પરિણતિ છૂટતી નથી અને એ પરિણતિમાં શરીર પ્રત્યેના એકત્વ ભાવની પ્રગાઢતા અવગાઢ પણ કેટલું છે એ ઘણા સૂક્ષ્મ અંતર અવલોકનનો વિષય છે. જેનું અવલોકન ઘણું સૂક્ષ્મ થયું હોય અવલોકનની પદ્ધતિ અને પ્રેક્ટિસ થતાં થતાં જેનું અવલોકન ઘણું સૂક્ષ્મથી હોય એને થોડો થોડો ભાસ આવે છે. મિથ્યાત્વ અવસ્થામાં પણ જ્ઞાન થોડું નિર્મળ થાય તો એને ભાસ આવે છે કે શરીર સાથે એકત્વના પરિણામ કેટલા બધા ચાલે છે એનો થોડો એને ખ્યાલ પડે છે. એને વિદેહી સ્થિતિનો થોડો ખ્યાલ આવે છે. બીજી બાજુ કે જે દેહથી ભિન્ન પરિણામ હોય, મોક્ષ માર્ગી ધર્માત્મા હોય અને એની વિતરાગતાનું જોર વધતું હોય, એ વખતે દેહથી ભિન્ન આત્મામય જ્ઞાનમય પરિણામની અંદર જે બળવાનપણું હોય છે, ત્યારે શરીરની સાવધાની બહુ ઘટી જાય છે. પરિણામ તો ભિન્ન પડી ગયું છે, ઉપયોગની સાવધાની પણ ઘણી ઘટી જાય છે, ત્યારે એને વિદેહી અવસ્થા કહેવામાં આવે છે. જેવી હાલ ચિત્ત સ્થિતિ વર્તે છે તેવી અમુક સમય સુધી વર્તાવ્યા વિના છૂટકો નથી, એટલે કે એ સ્થિતિ અમને મંજૂર છે. જે ચિત્ત સ્થિતિ વર્તે છે એ વર્તાવ્યા વિના છૂટકો નથી. આગળ જવું હોય તો આમ જ થાય, વિતરાગ ભાવમાં આગળ વધવું હોય તો આ જ પરિસ્થિતિ આવે. ના, એ તો આગળ જાય એટલે પછી મુનિદશા આવે છે, પછી શ્રેણી આવે છે, એમ થઈ જાય છે. પણ જ્યાં સુધી ગ્રસ્ત અવસ્થામાં છે અને એમાં પણ બળવાન આત્મદશા વર્તે છે ત્યારે ઉદયના કાર્યોની અંદર થોડી અવ્યવસ્થા પણ ઉત્પન્ન થઈ જાય છે. બહુ સારો પત્ર છે એમની અંતરંગ દશાનો, ઘણો સારો પત્ર. અમુક સમય પછી તો તકલીફ નથી, પછી તો આગળ વધી જશે ને, એ ખ્યાલ છે. સમ્યક દર્શન થયું એટલે સમ્યક દર્શનથી આગળ વધીને જે દશા થાય એ છે કેવળ જ્ઞાન પર્યંતની દશાનું જ્ઞાન થઈ ગયું. મુનિ આવા હોય, શ્રાવક આવા હોય, કેવળ જ્ઞાની આવા હોય, બધું જ્ઞાન થયું. એટલે તો વચ્ચેનો અમુક જ કાળ છે. ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે. આ પત્ર સીધો વાંચે તો સમજાય, ન સમજાય એવો છે, જરા સૂક્ષ્મ પત્ર છે. ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે, કેમ કે એ વખતની એમની સ્થિતિ જો લક્ષમાં લેવામાં આવે તો જ એમનું કથન પકડાય એવું છે, નહીતર એ કથન પકડાય એવું નથી, એવું પત્ર છે. ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે, તેમાં અમારા જેવો ઉપાધિ પ્રસંગ અને ચિત્ત સ્થિતિ ઉદાસીન, ઉદાસીન ચિત્ત સ્થિતિ અતિ ઉદાસીન તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે. કે જ્ઞાન દશા પ્રગટ થાય અને ચોથા ગુણ સ્થાનમાં આટલું બધું જોર આવે એવી તેજ મોક્ષ માર્ગની દશા ઓછા જ્ઞાનીમાં હોય છે. શું કહેવું છે કે મોક્ષ માર્ગની અંદર પણ ધીમે ધીમે આગળ વધનારા, મોક્ષ માર્ગમાં ક્રમશઃ ધીમે ધીમે આગળ વધનારા મોક્ષ માર્ગી આત્માઓની સંખ્યા અને એકદમ તેજીથી છલાંગ મારીને આગળ વધનારા મોક્ષ માર્ગની આત્માઓની સંખ્યા, એમાં એ તેજીથી જેની ચાલ હોય છે એવા મોક્ષ અલ્પ હોય છે, એવા ઘણા અલ્પ હોય છે. બાકી શાસ્ત્રાદિમાં રોકાતા રોકાતા આગળ વધે એવા ઘણા હોય છે કે જે બારમાં ધાર્મિક પ્રવૃત્તિમાં પડે છે અને એમને હિસાબે એમનો જે ધાર્મિક અનુરાગ છે એ વિશેષ હોય છે, એને કારણે રોકાવું થાય છે. એટલે એ પણ પોતાની દશાની એમણે વાત કરી છે, કેમ એક અવતારી છે ને એટલે જોર ઘણું કરે છે, અંદરથી આત્મા બળ ઘણું કરે છે વિતરાગતાની વૃદ્ધિ માટે, એવી પોતાની જે દશા છે એનો સંકેત છે બહુ થોડા શબ્દોમાં. ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે, તેમાં અમારી જેવો ઉપાધિ પ્રસંગ અને ચિત્ત સ્થિતિ ઉદાસીન, બે, એક બાજુ ઉપાધિ, ઘણી સાધારણ સ્થિતિ. જો કંઈક સારી આર્થિક સ્થિતિ હોત તો કુટુંબને એમ જ મૂકી દીધું હોત કે ભાઈ તમારે કોઈ તકલીફ નથી, મને પ્રવૃત્તિમાં શું કરવા નાખવાનું, પોતાને પ્રવૃત્તિ કરવી પડે આર્થિક આજીવિકા માટેને. એ તો જો વ્યવસ્થા હોય તો વધારે લોભથી જ્ઞાની કરતા નથી કે હજુ ઘણું મેળવવું છે, હજી ઘણું મેળવવું છે, હજી થોડું મેળવવું છે, પણ પોતાને યાચના કરવાની પરિસ્થિતિમાં પણ ના આવવું પડે, અથવા પોતાનો બોજો બીજાને માથે ના આવી પડે એ પણ એની એક લાગણી હોય છે. અને તેથી પોતાના રાગ અનુસાર એ પ્રવૃત્તિમાં પડે ત્યારે એ માર્ગમાં વિતરાગતાનું જોર ઊભું થાય, ત્યારે પરસ્પર વિરુદ્ધ પરિણામોનું એક દ્વંદ્વ ઊભું થાય છે મોક્ષ માર્ગમાં પણ. એટલે એવી ઉપાધિ પ્રસંગ અને ચિત્તની સ્થિતિ ઉદાસીન, ઉદાસીન એમની પણ અતિ ઉદાસીન, તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે. કેમ કે એ સંખ્યા હંમેશા થોડી હોય છે મોક્ષ માર્ગની અંદર. ભૂતકાળના અનેક જ્ઞાનીઓ થઈ ગયા એની ખબર પડે છે, શું ઘણા જ્ઞાની થઈ ગયા ત્યારે પોતાની હયાતી નહોતી જ્ઞાન દશામાં, કે બધાનું એ વખતે માપ કાઢી લીધું હોય, પણ અત્યારે ખબર પડી જાય છે કે જ્ઞાનીઓ તો ઘણા થાય છે, પણ આવી ઉગ્ર સ્થિતિવાળા જ્ઞાનીઓ હંમેશા મોક્ષ માર્ગની અંદર અલ્પ હોય છે. અથવા તીવ્ર પુરુષાર્થી અને મંદ પુરુષાર્થી મોક્ષ માર્ગીય આત્માઓમાં, તીવ્ર પુરુષાર્થી અને મંદ પુરુષાર્થી, એમાં મંદ પુરુષાર્થીની સંખ્યા વધારે, તીવ્ર પુરુષાર્થીની સંખ્યા અલ્પ હોય છે. એ તો હંમેશા ઊંચી વસ્તુ જગતની અંદર અલ્પ માત્રામાં જ મળે છે. હીરા કરતા સોનું વધારે મળે છે અને સોના કરતા લોઢું વધારે મળે છે. લોઢા જેટલું સોનું મળે નહીં ને સોના જેટલા હીરા મળે નહીં, સીધી વાત છે. હા, એમની સ્થિતિ એ તો બોલ્યા હતા એક વાર, એમની ચર્ચામાં એક વિશિષ્ટતા હતી કે કોઈ ફાલતુ વાત, કોઈની વ્યક્તિગત વાત, કોઈ સામાજિક વાત એ તો ચાલે જ નહીં, એ ચાલવા દે પણ નહીં. જો કોઈએ શરૂ કરી હોય તો એ ટકોર કરે કે એ ક્યાં હો ગયા, મેં તું યહ એસા કૈસે હો ગયા, એટલે કે ફલાણો આવો ને ફલાણો આવો એ બધી વાત ક્યાંથી ચાલુ થઈ ગઈ, મેં તું હું આવો ને તું આવો અને તેવો આ બધી વાત ક્યાંથી ચાલુ થઈ ગઈ, સીધી બંધ થઈ જાય, આ બધું બનેલું છે. પછી અપ્રયોજનભૂત વાત આવે તો ઉડાડે, વળી પર્યાય સુધારવા માટે તો ઘણી વાતો પૂછાય તો પર્યાય ઉપરનું વજન ભાવે ત્યાં ઉડાડે, પર્યાયમાં બેસીને આત્મામાં લીન થવું છે, એમાં કોકે પ્રશ્ન કર્યો કે ગણધર દેવો પણ શાસ્ત્ર લખે છે શાસનનું ભલું કરવા માટે, ગણધર દેવો પણ શાસ્ત્ર તો લખે છે, અને ગણધર દેવો ભગવાનનું પ્રવચન સાંભળવા સમોસરણમાં જાય છે, ઓકે, પણ એમને નિષેધ આવે છે એનું શું, તમે તો અનુમોદન કરો છો એ વાતનું, તમારી વાતમાં તો એવા શુભરાગનું અનુમોદન દેખાય છે ને એને તો નિષેધ આવે છે એનું શું, એ ભલે નિષેધ પણ સમય તો એક શાસ્ત્ર લખે તો સેંકડો ગાથાઓ લખે, કેટલો સમય એમનો બગડે, કેટલું આત્મ ધ્યાનમાં રહેતા હોય તો આ બધા પ્રશ્નો ચર્ચાના છે. ત્યારે એકવાર એમણે એવી વાત કરી છે કે મોક્ષ માર્ગે આત્માઓમાં પણ શાસ્ત્રાદિમાં રૂકતે રૂકતે આગે બઢને છે, બઢને કા બહોત ધર્માત્માઓ કા એસા પ્રકાર હોતા હૈ, બહોત કમ ધર્માત્મા એસે હોતે હૈ કે જો બહોત તેજી સે મોક્ષ માર્ગ મેં આગે બઢ જાતે હૈ, એસે બહોત અલ્પ હોતે હૈ. હું આમ છું એમ ન કહ્યું, સંખ્યા બતાડી દીધી, એટલે તમારે સમજી લેવું કે ત્રણેય કાળે આ પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિ ત્રણેય કાળે હોય છે. હા, તો મારે એની તરવાર છે, એવું નથી કે ગુરુ પહેલા મારે ન જવાય, મિત્રો અભિનય થશે એવું નથી, એવી વાત છે. એટલે ટીવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે. ઉપાધિ પ્રસંગને લીધે આત્મા, ઉપાધિ પ્રસંગને લીધે આત્મા સંબંધી જે વિચાર તે અખંડપણે થઈ શકતો નથી અથવા ગૌણપણે થયા કરે છે. ઉપાધિ પ્રસંગને લીધે એક ધારો એક તાર થઈને જે મુનિ દશામાં હોય અને જે સાધન સાધે એવું ઉપાધિ પ્રસંગને લીધે અહીંયા થતું નથી, કાંઈ ને કાંઈ કાંઈ ને કાંઈ આવી પડે છે. બીજું, આ 25-26 વર્ષનો ગાળો એમનો એવો છે કે એક બાજુ વિતરાગતાનું જોર વધે છે, બીજી બાજુ પ્રવૃત્તિના પ્રસંગો વધે છે, વ્યાપાર વગેરેમાં કામનું દબાણ વધે છે, જેને આપણે કહીએ ને ભાઈ અત્યારે બહુ ધંધાની અંદર કામ વધી ગયું છે, એમ એક બાજુ કામનું દબાણ વધે છે, બીજી બાજુ પોતાની દશા ઉગ્ર થાય છે, એમ સામે સામે વિપરીત પરિસ્થિતિ જોર પકડે છે, ત્યારે એમની પરિસ્થિતિ થોડીક સાંકડી થાય છે, નાજુક થઈ જાય છે, એનું વર્ણન એમના આ દિવસોના પત્રોમાં આવ્યું છે. ઉપાધિ પ્રસંગને લીધે આત્મા સંબંધી જે વિચાર તે અખંડપણે થઈ શકતો નથી અથવા ગૌણપણે થયા કરે છે, બીજે કામમાં જોડાવવું પડે છે, એટલી ગમત ઉપયોગમાં ગમતા છે, અભિપ્રાયમાં નહીં પરિણતિમાં નહીં, પણ ઉપયોગ જે જવો જોઈએ એમાં ગૌણ થઈ જાય છે. તેમ થવાથી ઘણો કાળ પ્રપંચ વિશે રહેવું પડે છે, પ્રપંચ એટલે આ વ્યવસાય, ઘણો કાળ પ્રપંચને વિશે રહેવું પડે છે. આ 25 વર્ષે લખે છે, 75મા વર્ષે નથી લખતા. શું જીવનની સંધ્યા કે ઉત્તરાર્ધનો કાળ નથી આ, આ તો ધંધાનો પ્રારંભનો કાળ છે 25મા વર્ષનો. તેમ લખે છે કે ઘણો કાળ પ્રપંચને વિશે રહેવું પડે છે અને તેમાં તો અત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલ હોવાથી, પ્રપંચ એટલે વ્યવસાય, બાહ્ય કાર્યો, વિસ્તાર વાળું જે બાહ્ય કાર્ય હોય એને પ્રપંચ કહે છે. પ્રપંચ એટલે કાળા દાવા નહીં, રૂઢિ અર્થ નહીં લેવો અહીંયા, એ વાત નથી અહીંયા. પ્રપંચ એટલે કામનો વિસ્તાર ઘણો હોય તો એને પ્રપંચ કહે છે. નથી આપણું પંચાસ્તિકમાં નવ તત્વ પ્રપંચ વર્ણન, તો નવ તત્વનો પ્રપંચ એટલે પેલો પ્રપંચ નહીં, પાપના પરિણામ નહીં. પ્રપંચ એટલે પાપ કોઈ કરે, છુપું પાપ કરે, એ પ્રપંચની વાત નથી, રૂઢિગત અર્થ નથી, શાસ્ત્રીય પરિભાષા. અને તેમાં તો અત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલ હોવાથી, એ કાર્યોને વિશે અત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલ હોવાથી ક્ષણવાર પણ ચિત્ત ટકી શકતું નથી. અવ્યવસ્થા થવાનું કારણ એ છે કે ક્ષણે ક્ષણે ચિત્ત હટી જાય છે ત્યાંથી, એક બાજુ કામનું દબાણ છે, બીજી બાજુ ચિત્ત ફરી જાય છે ત્યાંથી, ઉપયોગ ફરી જાય છે, ક્ષણવાર પણ ચિત્ત ટકી શકતું નથી. જેથી જ્ઞાનીઓ સર્વસંગ પરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે. આવી દશા જ્યારે આવે છે ત્યારે જ્ઞાનીઓ સંસારને છોડી દે છે, સર્વસંગ પરિત્યાગ કરી દે છે, મુનિ દશા અંગીકાર કરી દે છે. આવું જોર જ્યારે આત્માને અંદરથી થાય અને ક્ષણ પણ ઉપયોગ ટકવા માગે નહીં હૃદયના કાર્યોમાં, ત્યારે જ્ઞાનીઓ નિર્ણય લઈ લે છે સર્વસંગ પરિત્યાગનો, અને દ્રવ્યક્ષેત્ર કાળ ભાવનો કોઈ પ્રતિબંધ ન રહે એવા અપ્રતિબદ્ધ ભાવે પછી વિચરે છે.
અખંડ
પણ બોધ મુખ્યપણે ન રખાવી શકે એવા સંઘને, એવા બધા જ સંઘને સર્વસંગમાં અમે નાખીએ છીએ. પછી એની અંદર કોઈ જ્ઞાની શાસ્ત્રની રચના કરે છે, કોઈ ઉપદેશ દે છે, એવું બને છે, અને એવો લોકોનો સંઘ પણ થાય છે. પણ જેમાં અખંડપણે આત્મધ્યાનને બોધ અખંડપણે રહે ન રહે એવા સંઘને, એવા બધા જ સંઘને અહીંયા સર્વસંગ કરીને ત્યાગ કરવાની વાત છે. સર્વસંગ પરિત્યાગમાં એટલો અર્થ લઈ લેવો. આ અમે ટૂંકામાં લખ્યું છે એ આ સ્થિતિ બતાવે છે કે જો આયુષ્ય લાંબુ હોત તો કદાચ મુનિ દશામાં એમણે પ્રવેશ કર્યો હોત. અહીંથી નીકળે છે. આ અમે ટૂંકામાં લખ્યું છે અને તે પ્રકારને બાહ્યથી અંતરથી ભેગા કરીએ છીએ. જે સંક્ષેપમાં લખ્યું એને અંતર બાહ્ય અહીંયા ભજીએ છીએ, એક દશાને ભેગા કરીએ છીએ. હવે આ જ ભાવમાં પૂર્ણ થવું છે એનું જોર બતાવે છે બીજા પેરેગ્રાફ કે દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચળ અનુભવ છે. અનુભવ છે એમ કે છે, એટલે કે અમારું અનુભવ જ્ઞાન એમ પોકારે છે, અંદરથી જોર કરે છે કે દેહ હોય તો પણ પૂર્ણ વિતરાગ દશા થઈ શકે. કે સુભાષભાઈ તો સદેહે મુક્તિ, નિરંજન નિરાકાર અને દેહ વગરની મુક્તિમાં બહુ હજી એટલા બધા તૈયાર નહીં હોય. શું નહીતર તો અરિયંત દશા સ્પષ્ટ છે કે સદેહ મુક્તિ હોય છે. તો કે અમારો અનુભવ જ્ઞાન એમ કહે છે કે દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે છે, કારણ કે અમે પણ નિશ્ચિત તે જ સ્થિતિ પામવાના છીએ. આ જોર કરે છે. આ દેહે અમે પૂર્ણ વિતરાગ થઈએ એવું અમને લાગ્યા કરે છે, એવું જોર આવે છે. કારણ કે અમે પણ નિશ્ચિત તે જ સ્થિતિ પામવાના છીએ એમ અમારો આત્મા અખંડપણે કહે છે, જોર કરે છે, અંદરથી આત્મા પોકારે છે કે પૂર્ણ વિતરાગતા થઈ જાય. સ્વરૂપાશ્રયના પરિણામ એવા જોરવાળા વર્તે છે કે દેહ છતાં પણ પૂર્ણ દશા, કેવળ જ્ઞાન દશા એવો અખંડ ઉપયોગ થઈ જાય. એક વાર ઉપયોગ પાછો જ ન કરે એમ અમારો આત્મા અખંડપણે કહે છે, અને એમ જ છે, જરૂર એમ જ છે. આ એમનું જોર છે, એમ જ છે અને જરૂર એમ જ છે, એમાં કોઈ અમને શંકા પડતી નથી. દેહાતી દશા છે. એ વિદેહી દશા કહો કે દેહાતી દશા કહો, બે એક જ શબ્દ છે, શબ્દ ભેદ છે. પૂર્ણ થવાનું બહુ જોર છે. અત્યારે જ આ જ ભાવમાં પૂર્ણ થઈ જવું છે એવું અંદરથી આત્મા જોર કરે છે. હા, પૂર્ણ વિતરાગ દશા, અરિયંત દશા. પૂર્ણ દશા એટલે પૂર્ણ વિતરાગ. અરિયંત દશામાં પૂર્ણ વિતરાગતા છે ને, યથાખ્યા ચારિત્ર બાર ને આવી જાય છે. તે જ્ઞાનીના ચરણમાં જ્ઞાની શબ્દ જ વાપરો છે, મુનિ શબ્દ ક્યાં વાપરો છે? જ્ઞાની શબ્દ વાપરો છે. પોતે પોતે અગણિત વંદન કર્યા છે. ઓલા લોકો ના પાડે છે, પણ આ પોતે અગણિત વંદન કર્યા છે. હું જ્ઞાની થઈને એને પાર વગરના વંદન કરું છું. અગણિત એટલે ન ગણાય, એમાં ગણના બહારના, એવા પાર વગરના હું વંદન કરું છું. પોતે જ્ઞાની થઈને એ જ્ઞાનીને વંદન કરે છે. એ દેહાતી દશા છે, એનું બહુમાન છે. પૂર્ણ વિતરાગની ચરણ રજ નિરંતર મસ્તકે હો એમ રહ્યા કરે છે. આ પૂર્ણ વિતરાગ થવાની જે ભાવના છે એ બહાર આવી છે આ પત્રમાં. અને પોતે એ ભાવના એટલે માત્ર વિકલ્પ નથી, પણ પુરુષાર્થ સહિતનું જે પરિણમન એને ભાવના કહે છે. ભાવના અને ઈચ્છામાં આ ફરક છે. ઈચ્છાવાળાને એક વિકલ્પ થાય છે, પણ તદનુસાર પુરુષાર્થ નથી હોતો. ભાવનાવાળો પુરુષાર્થ સહિત છે એટલે એને એ પરિણામને ભાવના એમ કહેવામાં આવે છે. માત્ર એ વિકલ્પને ઈચ્છા નથી કહેતા એને. પૂર્ણ વિતરાગની ચરણ રજ નિરંતર મસ્તકે હોય એમ રહ્યા કરે છે. અત્યંત વિકટ એવું વિતરાગત્વ અત્યંત આશ્ચર્યકારક છે. આ જ્ઞાનમાં આવી ગયું છે એવું જે પૂર્ણ વિતરાગપણો, તે પાંચું વિકટ હોવા છતાં આશ્ચર્યકારક છે. કેમકે આ લોકો જે રિદ્ધિ સિદ્ધિને લબ્ધિમાં આશ્ચર્ય પામે છે એ તો એની પાસે કાંઈ નથી, એ તો એની પાસે કાંઈ નથી, એટલે આશ્ચર્યકારક છે. કેમકે શબ્દોની ગતિ નથી ત્યાં, જ્યાં વિકલ્પની ગતિ નથી ત્યાં શબ્દોની શું ગતિ હોય? આશ્ચર્યકારક છે એમ કહીને છોડી દઈએ છીએ. અત્યંત વિકટ એવું વિતરાગત્વ અત્યંત આશ્ચર્યકારી છે, તથાપિ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદેહે પ્રાપ્ત થાય છે એ નિશ્ચય છે. પ્રાપ્ત કરવાને પૂર્ણ યોગ્ય છે એમ નિશ્ચય છે. આ એમને જે અંદરથી આત્માનું જોર છે એ આ પત્રમાં આવ્યું છે કે એવું આશ્ચર્યકારી કે વિતરાગપણું પૂર્ણ વિતરાગપણું તે સદેહે પ્રાપ્ત થાય છે એવો નિશ્ચય છે અમારો. નિશ્ચય છે એટલે અમે એમ પ્રાપ્ત કરવા માટે કટિબદ્ધ થયા છીએ, પુરુષાર્થવંત થયા છીએ અને પ્રાપ્ત થવાને પૂર્ણ યોગ્ય છે એવો આ પુરુષાર્થની જે જાતિ છે અને જે ગતિ છે એ ગતિને જાતિ આ પુરુષાર્થ પૂરો કરે એવી જ ગતિને જાતિ અમારા પુરુષાર્થની છે અને યોગ્ય છે એવો નિશ્ચય છે. ખરીને લીધું કે એમ નિશ્ચય છે. કેટલી બધી નિશંક વાત લીધી છે. એમ નિશ્ચય છે સદેહે તેમ થયા વિના અમને ઉદાસીનતા મટે એમ જણાતું નથી. આ ઉદાસીનતા જે આવી છે આખા જગત પ્રત્યેની એ સદેહે પૂર્ણ વિતરાગ દશા પ્રગટ થશે ત્યારે એવી ઉદાસીનતાનો તબક્કો પૂરો થશે. બીજી રીતે હવે અમારી ઉદાસીનતા પૂરી થાય અને અપેક્ષા વૃત્તિ જન્મે એવું કાંઈ હવે દેખાતું નથી. આગળની લાઈન ચોખ્ખી કરી નાખે કે શું અમારી પરિસ્થિતિ છે. એ વિના અમને ઉદાસીનતા મટે એમ જણાતું નથી અને તેમ થવું સંભવિત નથી અને બીજી રીતે થવું કાંઈ સંભવિત નથી. જરૂર એમ જ છે, આમ જ છે, જે કાંઈ છે એ આમ છે, ચોક્કસ છે, નિશંકપણે આમ છે. આ પેરેગ્રાફમાં હા અને તેમ થવું સંભવિત છે. અમને ઉદાસીનતા મટે એમ જણાતું નથી અને તેમ થવું સંભવિત છે એટલે શું છે? બીજી રીતે નહીં થાય કાંઈ. ઉદાસીનતા બીજી રીતે પૂરી નહીં થાય. આગળ પૂરા વિતરાગ થઈ જશું એમ થવું સંભવિત દેખાય છે. એટલે પોતાને પોતાની પૂર્ણ દશા ઘણી નજીક દેખાય છે અને એ નજીક દેખાવાના બે ચિહ્નો છે. એક પોતાના પુરુષાર્થનો ઉછાળો જોર અને બીજી બાજુ જ્ઞાનમાં એનું નજીકપણું ભાસવું દેખાવું, એ બે વાત એનો પુરાવો છે. એટલે જરૂર એમ જ છે એમ લખે છે કે એમાં કાંઈ ફેર પડે એવું લાગતું નથી. પ્રશ્નોના ઉત્તર ઘણું કરીને લખવાનું બની શકશે નહીં. આ પરિસ્થિતિમાં અમારા પ્રશ્નોના ઉત્તરો લખીએ એટલો ઉપયોગ જ ચાલે એવું નથી. અમારો ઉપયોગ એટલો આત્મામાં જાય છે કે તમારા કોઈના પ્રશ્નોના ઉત્તર લખી શકીએ એવી ચિત્ત સ્થિતિ, કારણ કે ચિત્ત સ્થિતિ જણાવી તેવી વરિતા કરે છે. ક્ષણવાર પણ ઉપયોગ ટકતો નથી એમ કહે છે. કોઈ કાર્યમાં ઉપયોગ ટકતો નથી એટલે તરત છૂટી જાય છે. રસ નથી, ઉદાસીનતા એટલી છે. લાળ તો ત્યારે લંબાય છે કે જ્યારે રસ હોય છે ત્યારે. મુમુક્ષુ જીવને આવી વાતોમાં વિચારવા યોગ્ય વાત એટલી જ છે કે જે વાતમાં કાંઈ માલ ન હોય, જે વાતની કાંઈ કિંમત ન હોય, એવી સાધારણ સાધારણ વાતોના વિકલ્પો, પ્રસંગોના વિકલ્પો પણ આવ્યા જ કરતા હોય વગર નોતરે, તો અહીંયા તો કહે છે કે મહત્વના કાર્યો છે એમાં ઉપયોગ ટકતો નથી, સામે આવીને માથે આવીને કામ પડે છે એમાં ઉપયોગ ટકતો નથી. આ તો લેવા દેવા વગરનો ઘૂસે અંદર હાથે કરીને, અથવા તો જેમાં જેનું કોઈ મૂલ્ય નથી એવા વિકલ્પો આવીને ચાલ્યા જાય, એવા વિકલ્પો આવીને ચાલ્યા જાય. કેમ એમ થાય છે કે એને જે આત્મરસ આવવો જોઈએ એવો આત્મરસ હજી ઉત્પન્ન થતો નથી, એટલે કાંઈ ને કાંઈ કર્મના ઉદય પ્રમાણે જોડાવાનું બીના વગર રહેતો નથી. અંદરમાં તે પ્રકારનો ઉદય હોય છે, જોડાણ થઈ જાય છે. હા, કાંઈ નવું નથી, કાંઈ કાંઈ બિલકુલ નવું નથી એની અંદર. એ તો એ માર્ગથી જે લોકો અજાણ્યા છે એને એ બધું નવું લાગે છે કે આમ કેમ બને, બાકી એ માર્ગે ચડ્યા છે એને બધું સમજાય છે. હાલ ત્યાં કાંઈ વાંચવા વિચારવાનું ચાલે છે કે શી રીતે તે કાંઈ પ્રસંગોપાત લખશો, એટલે બારમાં સ્વાધ્યાયની પ્રવૃત્તિ કેવી રીતે ચાલે છે એના કોઈ પ્રસંગ વાત હોય તો લખશો. ત્યાગની ઈચ્છીએ છીએ પણ થતો નથી, તે ત્યાગ કદાપિ તમારે ઈચ્છાને અનુસરતો કરીએ. કોઈ આગળ પાછળ વાત થઈ હશે કે તમે આટલું તો આટલું મૂકી દો છો, બટ કાંઈ નહીં તો આટલું મૂકી દો એમ, એવી કોઈ વાત ચાલી હશે. તથાપિ તેટલું પણ હાલ તો બનવું સંભવિત નથી. દબાણ એટલું છે ઉદયનો કે તમે લીધું છે ત્યારે એટલું પણ અત્યારે તમારી ઈચ્છા પ્રમાણે પણ બનવું સંભવિત દેખાતું નથી. અભિન્ન બોધમયના પ્રણામ પહોંચે. તમારું જે સ્વરૂપ છે, બોધ સ્વરૂપ એવો જે આત્મા, એમાં તન્મયતા વર્તે છે, એવું અભિન્નપણું વર્તે છે, એવા અભિન્ન બોધમય એના પ્રણામ છે. નામ નથી લખતા પોતાનું, એ આ પત્ર છે એ એમની વિતરાગતાના પુરુષાર્થના દશાનો પ્રદર્શક છે એકદમ. ઉદાસ પરિણામ આત્માને ભજા કરે છે, નિરૂપાયતાનો ઉપાય કાળ છે. મથાળું બાંધ્યું છે આ પણ તે જ દિવસે લખેલો, ફાગણ શુદ્ધ દશમને બુધવાર, આ પણ ફાગણ શુદ્ધ દશમને બુધવાર, એક જ દિવસે બે પત્રો લખ્યા છે. પત્રની મિતિ એક જ છે. એક દિવસના બે પત્રો છે. ઉદાસ પરિણામ આત્માને ભજા કરે છે એ તો 334માં પહેલા પત્રમાં લખી ચૂક્યા છે. જે નિરુપાય પરિસ્થિતિ છે, સહજ પરિસ્થિતિ છે, એનો ઉપાય કાળે કરીને થાય એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એ તો દરેક કાર્યમાં એમ જ છે કે કાળ માટે જ રાહ, જેનો ઉપાય ન હોય એ કાર્ય માટે તો એના કાળની રાહ જોવા સિવાય બીજો કોઈ એની અંદર વિકલ્પ હોતો નથી. પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ સમજવા વિશેની જે વિગત લખી છે તે ખરી છે. એ વાતો જ્યાં સુધી જીવના સમજ્યામાં આવતી નથી ત્યાં સુધી યથાર્થ ઉદાસીન પરિણતિ પણ થવી કઠણ લાગે છે. સમજવા વિશેની જે વાત લખી છે તે ખરી છે, એટલે સમજણ તો મુખ્ય વિષય છે આ માર્ગની અંદર, સમજણ તો મુખ્ય વિષય છે, અને જ્યાં સુધી આ બધી વાતો સમજવામાં ન આવે ત્યાં સુધી યથાર્થ ઉદાસીન પરિણતિ પણ થવી કઠણ છે. એટલે જ્ઞાનનું જે મૂલ્યાંકન છે, સમજણ ઉપર જ પુરુષાર્થનો આધાર છે, સમજણ ઉપર જ ભાવનાનો આધાર છે. ભાવના અને સમજણને ઉત્પન્ન કરનાર જ્ઞાન જ છે, ભાવના અને પુરુષાર્થને ઉત્પન્ન કરનાર સમજણ અથવા જ્ઞાન જ છે. અથવા પરથી ઉદાસીન થવું અને સ્વરૂપ પ્રત્યે આકર્ષિત થવું એ પણ સમજણનું ફળ છે, બીજું કાંઈ નથી. ભવિષ્યનો પુરુષાર્થ સમજણમાં ગર્ભિત રહેલો છે આવે છે સુગાનીજીના પત્રમાં. એટલે યથાર્થ સમજણ વિના ઉદાસીનતા પણ આવવી મુશ્કેલ છે, કઠણ છે, એટલે મુશ્કેલ છે. હવે સૌભાગભાઈએ એમને પ્રશ્ન પૂછ્યો છે એટલે અવતરણ ચિહ્ન લીધું છે કે સત્પુરુષ કેમ નથી ઓળખવામાં આવતા, ભોગ સંજ્ઞા કેમ જતી નથી, સત્પુરુષને સત્પુરુષ માને પણ ઓળખી ન શકે, એ વગેરે પ્રશ્નો ઉત્તર સહિત લખી મોકલવાનો વિચાર તો થાય છે. તમારો જે પ્રશ્ન છે એ પ્રશ્નને ઉત્તર બંને લખી મોકલવાનો વિચાર તો થાય છે, પણ લખવામાં ચિત્ત જેવું જોઈએ તેવું રહેતું નથી. એ વિષય તો સૌભાગભાઈનો ઉત્તર આવી ગયો, પણ સૌભાગભાઈએ પછી એ વાતને છોડી નથી, લંબાવી છે કે આપે ભલે પ્રશ્ન પૂછો, મેં ઉત્તર લખ્યો, આપને ઠીક લાગ્યો એ વાત, પણ આપ શું કહો છો. પાછો પોતે એ વાતને વધારે સ્પષ્ટતા માંડી છે કે લખવાનો વિચાર તો થાય છે, પણ લખવામાં ચિત્ત જેવું જોઈએ તેવું રહેતું નથી, ઉપયોગ લાગતો નથી, અને તે વળી અલ્પકાળ રહે છે એટલે ધારેલું લખી શકાતું નથી, થોડો વિકલ્પ આવે છે, વળી પાછો વિચાર વૃત્તિ બદલાઈ જાય છે, વળી ક્યારેક વિચાર આવે છે પછી વૃત્તિ બદલાઈ જાય છે, એટલે ધારેલું લખી શકાતું નથી. આત્માને ઉદાસ પરિણામ અત્યંત ભજા કરે છે, કોઈ પણ બાહ્ય પ્રવૃત્તિ કરતા એકદમ ઉદાસીનતા આવી જાય છે. આ એક વિશેષતા છે એમના જ્ઞાનની, એમના પુરુષાર્થની, એમની દશાની એક વિશેષતા છે. કેમ કે સામાજીવને પણ પોતે તો ધર્માસ્તિક કાયવત ઉદાસીન કારણ છે. કેમ કે એ જીવ ઉન્નતિના ક્રમમાં આવે છે ત્યારે એની ગતિને સહાયક થાય છે. બાકી જે સંસારમાં ખૂંચીને પીડ્યો છે એને કાંઈ પોતે ફેરવી દે એવું એમનું જ્ઞાન જરા પણ કામ કરતું નથી, એમ બનતું પણ નથી. એ તો સ્પષ્ટ જ્ઞાન ચોખ્ખું છે એ વિષયમાં કે જે જીવ ઉપર આવવા તૈયાર થઈ ગયો એને ધર્માસ્તિકાયવત નિમિત્ત થાય છે, ગતિ જેની શરૂ થઈ એને ધર્માસ્તિકાય નિમિત્ત છે. નામ પણ કુદરતી એવા આવ્યા છે, જૈન શાસનમાં એ બે દ્રવ્યોના નામ ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય આવ્યા. શું કે જેને રોકાઈ જવું છે એને અધર્માસ્તિકાય નિમિત્ત છે. જગતમાં રોકાવાના કારણો ઘણા છે પણ કોઈ કારણો રોકતા નથી જીવને, એ તો જે સ્વયં રોકાય છે એને અધર્માસ્તિકાય નિમિત્ત પડે છે, અને જે સ્વયં ગતિમાન થાય છે એને ધર્માસ્તિકાય નિમિત્ત પડે છે, એમ પણ છે. એટલે જાણે છે કે પ્રવૃત્તિ કરવાનો કોઈ અર્થ નથી, દરેક જીવો એની ગતિમાં ચાલે છે, પરિણામની એની જે કુદરતી ગતિ છે એની યોગ્યતાની એમાં ચાલે છે, પોતે કાંઈ કરી શકે એમ નથી. એટલે કાગળ લખવા બેસે ને વૃત્તિ ફરી જાય છે કે શું લખું છું, હું કાંઈ કરી શકું એ પ્રશ્ન નથી. ચાલવાનો સરસ માને છે ધર્માસ્તિકાય જેવા સત્પુરુષો જગતમાં ત્રણે કાળે વિદ્યમાન છે. જેમ ધર્માસ્તિકાય ત્રણે કાળે વિદ્યમાન છે એમ એ નિમિત્તો પણ ત્રણે કાળે વિદ્યમાન છે. પણ એક માર્ગની સુંદરતા છે કે જ્યારે જે જીવને એવું બાહ્ય અવલંબન પણ હાથમાં આવે છે ત્યારે એને એ બાજુનો ઉપકાર છે એ ઉપકારની મર્યાદા નથી રહેતી, ઉપકાર ભાવની પણ મર્યાદા નથી રહેતી, એટલી વિશેષ સુંદરતા અને સજ્જનતા છે. માણસ અતિ સજ્જન હોય તો નથી કહેતા ભાઈ કોઈ પાણી પાય ને તો પણ એનો ઉપકાર ન ભૂલાય. શું કે અતિ સજ્જનતા હોય એ શું કે એક પાણીનો પ્યાલો કોઈ પીવડાયો હોય ને તો એનો ઉપકાર ન ભૂલવો જોઈએ. હા સજ્જનતા અતિ સજ્જનતા હોય તો અહીં સુધી માણસ બોલે છે કે નહીં, તો જેને જન્મ મરણથી છૂટવાનું નિમિત્ત પડ્યું હોય એની સજ્જનતા એનો આંક કેટલો, એ સજ્જનતા ત્યાં ઉત્પન્ન થાય છે. એટલે એ પ્રકાર આવે છે. વસ્તુ સ્થિતિ તો સિદ્ધાંત અનુસાર જે છે તે છે, છતાં યથાર્થતામાં આમ છે. સિદ્ધાંતિક જ્ઞાન અને યથાર્થ બોધ અતિ અતિ સૂક્ષ્મ છે એમને લીધું. તો સિદ્ધાંત જ્ઞાન તો એમ કે છે કે ગુરુ શિષ્યનું ભલું ન કરી શકે. શું કે છે સિદ્ધાંત જ્ઞાન? શું કે છે સિદ્ધાંત જ્ઞાન? એમ કે છે કે ગુરુ શિષ્યનું ભલું ન કરી શકે, છતાં શિષ્ય એમ કે છે કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીનો ઉપકાર. આ જ્ઞાન સૂક્ષ્મ છે, આ પ્રકાર ઉત્પન્ન થાય છે એ સૂક્ષ્મ છે. આમ કેમ? વસ્તુ સ્થિતિ આમ અને પરિણામ આમ કે હા આ બરાબર હવે અને બરાબર જ્ઞાન છે. જેટલી વિતરાગતા વિશેષ એટલી ભક્તિ વિશેષ. ગાંધીજીનો પત્ર ગયો, દ્રષ્ટિનું જોર એટલું, દ્રષ્ટિનું જોર એટલું, ભક્તિ પછી એટલી એ સાથે ગઈ છે. નિયમ સાથે બીજો પુરાવો પદ્મ બ્રહ્મલધારી દેવનું જોર કેટલું, શાયિક ભાવ પરધર્મ પરભાવ હેયમ ઇતિ એટલું જોર, એક સમયની પૂર્ણ પર્યાયને હે. અને જીનેન્દ્રની ભક્તિની વાત આવે તો કેટલા નમી પડે છે ને કેટલા ઢળી પડે છે, એ કુદરતી વસ્તુ. એ જ્ઞાન અતિ સૂક્ષ્મ છે, એનું નામ બોધ છે. એ વિષય છે ઘણા મંથનનો અને ઘણા ઊંડા વિચારનો વિષય છે, છીછરા વિચારમાં ન સમજાય એવો વિષય છે. આત્માને ઉદાસ પરિણામ અત્યંત ભેજા કરે છે, થોડું નહીં ઘણું, અત્યંત ઉદાસ પરિણામ ભેજા કરે છે. પછી લખવાની વૃત્તિ નથી આવી, પણ એક અડધો લખેલો કાગળ રહી ગયો છે, એ થોડોક મોકલવા જેવો લાગે છે એટલે ઉમેરી દઈએ છીએ. એક અડધી જિજ્ઞાસ્ય વૃત્તિવાળા પુરુષને એક પત્ર લખી મોકલવા માટે 8-8 દિવસ પહેલાં લખ્યો હતો. જો એની સ્થિતિ કેવી છે, પાછળથી અમુક કારણથી ચિત્ત અટકી પડતા તે પત્ર પડતર રહેવા દીધું હતું, એ વાત પત્ર નહોતો મોકલ્યો. જે વાંચવા માટે આપને પીડી આપ્યું છે તે પત્ર તમને વાંચવા યોગ્ય લાગ્યું છે એટલે તમને તમારા માટે મોકલી દઈએ છીએ, એમ કરીને એ પત્ર મેળવી દીધું છે. પછી બીજી વાત થોડી લખી છે, એ પણ કોઈ બીજા માર્ગે ન ચડે ધ્યાન નહીં છે.